સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 141, પ્રસારણ તારીખ 8 ઓક્ટોબર 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજકો છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અને સજ્જતા સંઘ અમદાવાદ. આધુનિક ખેતી અને આયોજનબદ્ધ પશુપાલનના સહારે સમૃદ્ધિના દ્વારે લક્ષ્મીજીને વધાવવા તૈયારી કરી રહેલા અને 29 ઓક્ટોબર ગુરુવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના ખેડૂત મિત્રો માટે યોજાનારા શ્રોતા સંમેલનમાં સહભાગી થવા માંગતા અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર.
ઉમાબેન, ખેતી અને પશુપાલન એટલે જીવતો ધંધો. જરાક સંજોગો બદલાય કે પરિણામ બદલાય જાય, એને પાછું પાટે સડાવતા આંખે પાણી આવી જાય.
પણ તોય આપણા માટે આનંદના સમાચારી છે કે આપણા રાજ્યમાં બેનો વિકાસ વણટક્યો ચાલુ જ રહ્યો છે.
આ અવાજને ઓળખ્યો કે નહીં મિત્રો? ભૂલી ગયા ને? એ છે આપણા સમાજ સેવિકા સવિતાબેન.
એમાં ખેડૂત મિત્રોનો વાંક નથી ઉમાબેન, આ સવિતાબેન નું શંકરભાઈ જેવું જ છે. નવા નવા ઠેકાણે ફરતા ફરતા ક્યારેક વરને વસલે દી આવી સડે તો અવાજ ક્યાંથી યાદ રહે, કયો જોઈએ.
પણ હવે તો પશુપાલનની જ્યારે જ્યારે વાત થશે ત્યારે હું ચોક્કસ આવી જઈશ. દાસનભાઈ, હું હમણાં બધાનો જ અભ્યાસ કરવા ગઈ હતી અને એમાંથી એક ખુશ ખબર એવા છે કે જે અત્યારે જ આપી દઉં છું.
અરે વાહ, પશુપાલન ને લગતા ખુશ ખબર છે તો કહી દો.
ઉમા ભાભી, આપણું ગુજરાત રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ ભલે બીજા ઘણા રાજ્યો કરતા નાનું હોય, પણ દૂધ ઉત્પાદનમાં ગયા વર્ષે 83,30,000 ટન દૂધ ઉત્પાદન સાથે આપણે 5મે આવ્યા છીએ. અને 2009-10માં ગુજરાતનું કુલ દૂધ ઉત્પાદન 86,00,000 ટનનો આંક વટાવી જશે.
ટૂંકમાં કપાસ, મગફળી, જીરું, દિવેલા અને વરિયાળીની ગોળીએ દૂધમાં ગુજરાતના ખેડૂતનો ડંકો વાગે છે.
દાનસિંહભાઈ, એટલે જ તો આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ ગુજરાતની મુલાકાતે આવ્યા તો અમૂલ ડેરીની મુલાકાત પણ ખાસ લીધી હતી અને દૂધ સહકારી મંડળીના માધ્યમથી સાધેલી પ્રગતિના ભરપૂર વખાણ કર્યા હતા.
પણ આ કુદરત હામી પડી છે, એનું શું કરવું? ખેડૂત ગમે એટલું આયોજન અને મહેનત કરે, હવામાન એવો પલટો મારે, એવો પલટો મારે કે બધું આયોજન નકામું થઈ જાય.
હમણાં તો એવું જ થયું છે હો દાનસંગભાઈ. એમાંય છેલ્લા 10-15 દિવસમાં પહેલા કાળ ઝાળ ગરમી પડી અને પછી કેટલાય ઠેકાણે વાવાઝોડા જેવા તોફાની પવન હંગાત વરસાદ પડ્યો, એટલે ખેતી ઉપર બહુ માઠી અસર થઈ.
અરે માઠી એટલે એની વાત જવા દો. અમારે આમ સુરેન્દ્રનગર, રાજકોટ ને ભાવનગર જિલ્લામાં ઘણા ને તો વાઢેલા તલ ખંશિયરવાના જ બાકી હતા અને વરસાદે ને પવને બગડાટી બોલાવી દીધો.
હા, એમ તો મહેસાણા, પાટણ અને બનાસકાંઠા કચ્છમાં ઘણા ખેડૂતોને બાજરી લણવાનું ચાલુ હતું કે પછી ડુંડા ખળામાં પડ્યા હતા. બોલો.
પણ મેં તો ગયા ગુરુવારે સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ કાર્યક્રમમાં જ સાંભળ્યું હતું કે વરસાદ આવવાની સંભાવના છે, ચેતતા રહેજો.
સવિતાબેન, ઈ બાબતે DSC અને સજ્જતા સંઘની સેવાની વાત ન થાય. પરેશભાઈ, ડોક્ટર પરાશારાજી અને શંકરભાઈ હારે ગમે ન્યાથી વાત કરી જ લે કે આવતા અઠવાડિયે હું કરવા જેવું છે અને હું કરવા જેવું નથી.
હા, ખેડૂતોને નુકસાન જાય એ તો સારું ના જ કહેવાય ને દાનસંગભાઈ?
હા, એ તો છે જ ને.
ગયા ગુરુવારની ચેતવણીના કારણે કેટલાય ખેડૂત મિત્રોની લણેલી બાજરી અને વાઢેલા તલ બચી ગયા છે.
પણ આને કોઈ ભાઈલમાં ને મધ્ય ગુજરાતમાં તો જીમણે વહેલી પાકથી ડાંગરની જાત વાવી છે, એમને ડાંગર વાઢવાનો સમય થઈ ગયો છે, એમને નુકસાન તો થયું જ છે ને.
વહેલી પાકતી ડાંગર તો 100 દિવસમાં જ તૈયાર થઈ જાય છે, એટલે એમના માટે હવે કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવું જોઈએ, નહીતર એમાં ભેજ ઓછો થશે જ નહીં અને વાઢી શકાશે નહીં.
એમાં આ તોફાની પવન અને વરસાદે તૈયાર ડાંગર આડી પાડી દીધી હશે, એટલે એવા ખેતરમાં તો ડાંગર વાઢવાનું મુશ્કેલ બની. વધી ગયું હશે.
એમાં મજૂર થી વઢાવવા જાવ તો હળે જ ન હુજે કે ડાંગર કેમ કરીને વાટવી.
પવન અને વરસાદ થી જો ડાંગર પડી ગઈ હોય તો થોડા દિવસ જમીન સુકાવા દઈને હાર્વેસ્ટર થી જ વાઢવી પડે. એવી જ સલાહ મગફળી ઉપાડવાની બાબતમાં ડોક્ટર પરાશરાજી આપી છે કે મગફળીના ડોડામાંથી જેટલો બને એટલો જલ્દી ભેજ ઉડી જાય એની કાળજી રાખજો, નહીતર એમાં ફૂગ લાગશે અને ઉત્પાદનની ગુણવત્તા ઘટશે.
સમજો,
સાચી વાત છે ભાભી. મને તો સૌથી મોટી ચિંતા કપાસ અને એરંડા કે દિવેલા જેવા ઉભા પાકની છે. એમને તો બેવડો માર ખમવાનો વારો આવ્યો છે.
ખરું
સવિતાબેન, બેવડો નહીં ત્રણ ગણો, ત્રેવડો કયો, ત્રેવડો. પેલા જાણે વરસાદ ખેંચાણો એટલે થોડા પાણીએ મોટા થવું પડ્યું, પછી પડી વૈશાખ જેઠ ને ભૂલાવી દે એવી ગરમી અને ત્રણ ચાર દી મોર પવન અને વરસાદ ત્રાટક્યા. બાપડો પાક કેટલી ઝીંક ઝીલે.
કપાસમાં જો ફાલનું ખરણ વધારે થયું હોય તો તરત જ 6 સૂક્ષ્મ પોષક તત્વો વાળા પ્રવાહી ખાતર કે પછી છેવટે 19-19-19 પ્રવાહી ખાતર સાથે, અગાઉ આપણે જેની વાત કરી હતી એ નેફ્થાલિક એસિટિક એસિડ એટલે કે NaA મેળવીને છંટકાવ કરી જ દેવાનો. અને જો ઝીંડવા વધારે ફાટી ગયા હોય તો પહેલા કપાસ વીણી લેવાનો અને પછી આ છંટકાવ કરવાનો.
એમ તો તમે ગયા ગુરુવારે વીણેલા કપાસને પણ સુકવીને જ સંગ્રહ કરવાની સલાહ આપી હતી ને.
કારણ એ છે કે વીણેલા કપાસમાં જો ભેજ હોય તો એ કપાસ પીળો પડી જશે અને વેચવા જાયશું તો હંધાએ કપાસનો ભાવ ઓછો આવશે, એટલે સરવાળે બહુ મોટું નુકસાન ખમવાનું આવશે.
એવું જ આ એરંડા કે દિવેલાનું છે દાનસંગભાઈ, એમાં હવે ફૂલ બેસવા માંડ્યા હશે અને ઝીણી ઝીણી માળો નીકળવા માંડી હશે. એ વખતે પાણીની ખેંચ પણ ના પડવા દેવાય અને ભેજવાળું હવામાન પણ રહેવા ના દેવાય.
પણ ઉમા ભાભી, હવામાન થોડી જ આપણા હાથની વાત છે, એ તો કુદરત જેવું રાખે એવું જ રહેવાનું છે ને.
ખરી વાત છે સવિતાબેન, પણ એવા પ્રતિકૂળ હવામાનની અસરથી તો બચાવી શકાય ને.
ઉમાબેન નું કહેવાનું એમ થાય છે કે વધારે પડતા ભેજવાળા હવામાનને લીધે જો દિવેલામાં સુકારો આવવાની શક્યતા લાગે તો વેળાહર જાગી જવાનું અને મેન્કોઝેબ ને કાર્બેન્ડેઝિમ એના જેવી ફૂગનાશક દવા સોડ માથે ને મૂળમાં સાંટવાની, કાં તો પછી રેડવાની.
સવિતાબેન, આમ તો હજી ગરમીનું પ્રમાણ ઘટ્યું નથી એટલે શિયાળુ પાક વાવવાની કે રીંગણ, મરચી, ટામેટી જેવા શિયાળુ શાકભાજીને ધરુવાડિયામાંથી ખુલ્લામાં રોપવાની ઉતાવળ બીજા 10 દિવસ કરવા જેવી નથી. પણ ગાય ભેંસ જેવા દુધાળા પશુમાં તો અત્યારે વિયાણનો સમય છે, એ કામ તો કરવું જ પડશે ને.
ઉમાબેન, મેં તમને એટલા હટું તો આવતા વખત કીધું હતું કે જીવતા ધનનું ધ્યાન તો રાખવું જ પડે. એમાં દિવાળીએ ન ઉજવાય કે બેહતુ વર્ષે ન ઉજવાય અને હગા દીકરાની જાનમાં જવાનું થાય ને તો એ રોકી રાખવું પડે.
દાનસંગભાઈ, આમ પણ પશુને વિયાણનો સમય થાય એટલે એની વિશેષ કાળજી લેવી જ પડે છે. પણ એમાં જો હવામાન અચિંતું બદલાય ને તો ખાસ ધ્યાન રાખવું પડે છે.
એટલે ખાસ કઈ કઈ કાળજી લેવી જોઈએ સવિતાબેન?
જુઓ ભાભી, વધારે પડતી ગરમીથી જેમ આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે ને, એવું પશુઓને પણ ડિહાઈડ્રેશન થાય છે. એમાં પશુ જો ગાભણું હોય તો એના માટે એ સમય કટોકટીનો બની જાય. પાણીની સાથે પશુના શરીરમાંથી ખનિજ ક્ષારો પણ ઘટી જાય છે.
ટૂંકમાં એમ કહો ને કે પશુને લીલો હુકો સારો, ખાણદાણ અને પાણી ભીળા ખનીજ ને વિટામિન હોત દેવા જોઈ.
બિલકુલ બરાબર દાનસંગભાઈ. અને બચ્ચું જન્મ્યા પછી એને એની માનું ખીરું,
ઉત્તર ગુજરાતમાં એને ખરેટું કહે છે ને.
હા ભાભી, એ ખીરું કે ખરેટું તરત જ ધવડાવવું જોઈએ જેથી એની રોગ પ્રતિકારક શક્તિ વધે અને બચ્ચાનો ઝડપથી વિકાસ થાય.
પણ એનું કઈ માપ તો હશે કે નહીં કે પછી હંધોય ખીરું બસાને પીવડાવી દેવાનું?
જુઓ દાનસિંહભાઈ, પશુ નિષ્ણાતો એમ કહે છે કે તાજા જન્મેલા બચ્ચાને લગભગ 1 મહિના સુધી તે બચ્ચાના વજનના 10મા ભાગ જેટલું ખીરું કે માતાનું દૂધ દરરોજ આપવું જોઈએ. ત્યાર પછી જ આ પ્રમાણ ઓછું કરી ધીરે ધીરે એને ઘાસ અને પચેવા દાણ પર ચડાવવું જોઈએ.
પણ સુવાવડા પશુની ખાસ કોઈ કાળજી લેવી જોઈએ ખરી?
ભાભી, પશુને સુવાવડ પછી સૌથી વધુ ધ્યાન એના શરીરમાંથી જેટલો બને તેટલો જલ્દી કચરો બહાર નીકળી જાય ને એના પર આપવું જોઈએ.
એટલે મેલી પડી જાય એનું ધ્યાન રાખવાનું ને.
હા, મેલી પડી જાય એ તો ખરી જ, પણ એના ઉદરમાં ગર્ભાશયમાં રહેલો બાકીનો કચરો જો બહાર ન નીકળે તો પશુને એનો ચેપ લાગે છે, એને તાવ આવે છે.
હા, અને આમે સુવાવડને લીધે તો એ અશક્ત હોય જ, એટલે કાં તો સુવારોગ થઈને પશુ નબળું પડી જાય એની દૂધ આપવાની શક્તિ ઘટી જાય અને કાં તો એ મૃત્યુ પણ પામે છે ને.
સાચી વાત છે ભાભી. એટલે એવા આયુર્વેદિક કડવાટ અને ગરમ ઔષધોમાંથી બનાવેલી દવાઓ હવે તો બજારમાં મળે છે. સુવાવડ પછી પશુ તંદુરસ્ત થાય ત્યાં સુધી આવી દવાઓ આપતા જ રહેવું જોઈએ.
સવિતાબેન, એ બાપડો જીવ છે, એને દવા અને હારા ખોરાક ભેળા હેત થી બે ચાર વાર હાથ ફેરવતા રહી તો એને રોજ શેર લોહી વધારે સડે હો, અને અડધો લીટર દૂધે વધારે દે. હા, મારો તો જાત અનુભવ છે.
બહુ સાચી વાત કરી દાનસંગભાઈ તમે, એમ જ કરવું જોઈએ. પણ માનો કે હમણાં પડીતી એવી સખત ગરમી પડે, ઓચિંતાનું વાતાવરણ બદલાય તો પશુના મન પર અસર થતી જ હશે ને.
હા તો ભાભી, થાય જ ને. એને બીક લાગે, એનું મન અકળાય, એને ગુસ્સો આવે,
તો એવી સ્થિતિમાં એને આવી કોઈ ઔષધિઓ કે દવાઓ આપી શકાય ખરી?
હા ભાભી, હવે તો પશુને પણ ડોડી, બ્રાહ્મી, અશ્વગંધા જેવી આયુર્વેદિક ઔષધિમાંથી બનાવેલી દવાઓ એની ગર્ભાવસ્થા દરમિયાન અને વાતાવરણ બદલાય ને ત્યારે અપાય છે. એનાથી પશુનું મન શાંત થાય છે અને પશુ એની તાકાત કે ક્ષમતા જેટલું દૂધ આપે છે.
ટૂંકમાં આ બધી અગત્યની વાતો યાદ રાખીએ, એનો ખેતીમાં અને પશુપાલનમાં અમલ કરીએ તો એનું સારું વળતર આપણને મળવાનું જ છે.
ઉમાબેન, આ ખેડૂત ભાઈ બહેનનું આ હંતુ યાદ રાખે ઈ કામનું છે.
દાનસંગભાઈ, એમણે જો આ બધી વાતચીત લખી લીધી હશે કે રેકોર્ડ કરી રાખી હશે ને તો કાયમ માટે કામ આવશે.
પણ એની ખાતરી ક્યારે થાય?
જયારે આપણે ઇનામી સવાલ પૂછીએ અને પરેશભાઈ એ સવાલના સાચા જવાબ નોંધવામાંથી મધરાત સુધી નવરા ના પડે ત્યારે.
તો ચાલો પૂછી લો સવાલ.
એ પણ તૈયાર જ છે સવિતાબેન. લો દાનસંગભાઈ, તમે જ વાંચો.
હા હા, લાવ લાવ લાવ. તો ભાઈ બહેનો, આજનો 141મી કડીનો ઇનામી સવાલ ઈ છે, 19-19-19 પ્રવાહી ખાતરમાં કયા કયા તત્વો છે?
સવાલ બરાબર લખ્યો મિત્રો, ફરી બોલું છું. 19-19-19 પ્રવાહી ખાતરમાં કયા પોષક તત્વો હોય છે?
એ માંડો જોડવા 0-27-17-235 અને 995 અને હાસો જવાબ દઈને થઈ જાઓ ડ્રોમાં વિજેતા.
એટલે નવા વર્ષમાં પૂરા 3 મહિના સુધી અવાજ ઓટલાની સેવા અને શિયાળુ ઋતુનો દીવાદાંડીનો અંક મળવાથી શુભ શરૂઆત થાય.
જોકે આજે એવા બે વિજેતા મિત્રોના નામ તો જાહેર કરવાના છે. પરેશભાઈએ ડ્રો કરીને મોકલી આપ્યા છે. લો, તમે બંને એક એક નામ જાહેર કરી.
તો ભાઈ બહેનો, અવાજ ઓટલાની સેવા અને દીવાદાંડીનો અંક જીતનાર આજના પહેલા વિજેતા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડવાડના શ્રી સુલેમાનભાઈ ડોડિયા.
અને બીજા મિત્ર છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાડાના દિલીપભાઈ એ ગઢવી.
મિત્રો, તમારા બંને સાથે તમામ ખેડૂત મિત્રોને ખૂબ 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 અભિનંદન. અવાજ ઓટલાની સેવા માટે તમારો મોબાઈલ નંબર નોંધાવવા અને દિવાળી પછી એટલે કે 29 ઓક્ટોબર ગુરુવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના ખેડૂત મિત્રો માટે જે શ્રોતા સંમેલન યોજાવવાનું છે એ શ્રોતા સંમેલનમાં હાજર રહેવા. તમારા પત્રો આવી જ રહ્યા છે અને મોકલતા રહેજો. પણ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ રેકોર્ડ કરાવવા પણ આજે પરેશભાઈને ફોન કરી જ દેજો, એટલે તમારો એ સંદેશો નવા વર્ષના કાર્યક્રમમાં બધા ખેડૂત મિત્રોને સંભળાવીશું.
અને બીજી કોઈ મૂંઝવણ હોય તો ફોન ભેળો, પોસ્ટ કાર્ડે લખી જ નાખજો. સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, DSC, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ફોન કે પત્રથી સંબંધોની અસરવાણી જેટલી વહેતી રહેશે એટલો આપણને બધાને વધુ ફાયદો થશે. કારણ કે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો આખરી હેતુ છે ખેડૂત મિત્રોની ખેતીમાં સુધારો અને સરવાળી જીવનમાં સુધારો.
હું તો નવા વર્ષે એક જ સંકલ્પ લેવાનું બધા મિત્રોને કહીશ કે ખેતીમાં નવું પ્રભાત ઉગાડવું હોય તો DSC અને સજ્જતા સંઘ સાથે નાતો અતૂટ રાખવાનો.
અને તબિયત હાજવજો બાપા, અને હવામાન ઠંડુ ન થાય ત્યાં સુધી શિયાળુ પાક વાવવાની ઉતાવળ કરશો નહીં.
બસ એટલી જ ભલામણ સાથે આજે દિવાળીની શુભેચ્છાઓ સાથે કહી દઈએ,
નમસ્તે, આવજો.